સજ્જતાનો સંગ લાવે ખેતીમાં રંગ, કાર્યક્રમ નંબર 92, પ્રસારણ તારીખ 30 ઓક્ટોબર 2008. નવા વર્ષે નવી આશા સાથે ખેતીમાં વધુ રંગ લાવવા તૈયાર અમારા વાલા ખેડૂત ભાઈઓ બહેનોને સાલ મુબારક, નૂતન વર્ષ અભિનંદન.
આજ તો આનંદ અમે બેવડાઈ ગયો છે. આપણા ગુરુજી જેટલા મહિને તમારું મહેમાન થયા છે.
એમ કરીએ બધો ખેડૂત વતી ફરી એક વાર ડાક્ટર પરાશરાજી નો પાય લાગી શાલ મુબારક કહી દઈએ.
એ બરાબર છે ડાક્ટર સાહેબ, નમસ્તે અને
શાલ મુબારક.
શાલ મુબારક ઉમાબેન તમને, પ્રસાભાઈ અને ચંપાબેન તેમજ તમામ ખેડૂત મિત્રો ને.
ઓબા સાહેબ,
પરાશરા સાહેબ, જેમ DST અને સજ્જતા સંઘ ના આખા પરિવારે ખેડૂત મિત્રો ને શુભેચ્છા પાઠવી છે, એમ નવા વર્ષે ખેતીમાં ખૂબ બરકત આવે, ખેડૂત મિત્રો વધુ જાગૃત થાય અને નાની પણ ખૂબ મહત્વની કામગીરીને યાદ રાખીને ચીવટથી પાર પડે એવા આશીર્વાદ આપો.
ખેડૂત મિત્રને તો આશીર્વાદ આપવાનું તો એવું છે કે જો ખેડૂત સારી જાતનું બિયારણ પસંદ કરે, એને વ્યવસ્થિત રીતે ટ્રીટમેન્ટ આપીને જ વાવે, જે પ્રમાણે એકરમાં બીજનો દર જવો જોઈએ એ રીતના વાવે, જોઈએ એટલા પાણી આપે અને જરૂર મુજબ કાળજી લે, એટલે સમજો કે આપણા આશીર્વાદ એમની સાથે જ છે.
સાહેબ, અમે તો તમારા જેવા નિષ્ણાત જે કઈ સલાહ આલે નો એ મુજબ કરવા તૈયાર જ છીએ.
હસ્તો વળી ચમ, આ જ્યાં ગુરુવારે આ ઉમાબુ ને તમારો આલેલો સંદેશો કહ્યો તો કે ભાઈ હજી દિવસે 30 ડિગ્રી થી વધારે ગરમી પડે છે, એટલે શિયાળુ પાકો જેવા કે રાયડો, ઘઉં, જીરું કે ઈસબગુલ ને વરિયાળી આ વાવવાની ઉતાવળ કરશો ના તો માનશો સાહેબ, માનશો છે કે હવે જમીનમાં પાણી મેળવાનું ચાલુ કર્યું છે અને 2-4 દાડા પછી વાવણી ચાલુ થશે. બોલો,
સાચી વાત છે. જે ખેડૂતોએ આગળ વાવ્યું હતું એને પાક બળી ગયો અને ફરી વાવવું પડે એવી પરિસ્થિતિ ઉભી થઈ ગઈ છે. એટલે આપણે જેમ ટેમ્પરેચર, રાતનું ટેમ્પરેચર અને દિવસનું ટેમ્પરેચર નો જે ડિફરન્સ છે એ મોટો થાય અને ખાસ કરીને દિવસનું ટેમ્પરેચર છે 28-30 ડિગ્રી થી વધે નહીં એવો સમય આવે એટલે વાવવાનું આપણે ચાલુ કરવું જોઈએ.
બરાબર છે.
અને આ વાવણી આપણી 15 નવેમ્બર સુધી પણ કરીએ તો કઈ મોડું નથી થયું.
પરાશરા સાહેબ, અત્યારે કપાસમાં શું શું ધ્યાન રાખવા જેવું છે?
કપાસની અંદર અત્યારે પાક ઉભો સુકાઈ જવાનો અથવા તો પાન લાલ થઈ જવાના અને સફેદ માખી, આવા પ્રશ્નો રોજ ખેડૂતો પૂછતા હોય છે. તો ખાસ કરીને સફેદ માખીની જે વાત છે એમાં અત્યારે ટ્રાઇઝોફોસ અથવા એસિટામિવ્રિડ નામની દવાઓનો છંટકાવ કરવો જોઈએ. જો ટ્રાઇઝોફોસ લેવી હોય તો 1.5 એમએલ એટલે કે 1 પંપની અંદર 35-40 મિલીલીટર દવા નાખવી જોઈએ અને જો એસિટામિવ્રિડ લેવી હોય તો 1 પંપમાં 2 ગ્રામ દવા નાખવી જોઈએ. અને લાલ થઈ જવું કે પાનમાં ટપકા પડી જવા અથવા તો ઉભે ઉભો પાક સુકાઈ જવો એ ખરેખર ન્યુટ્રિશનની ખામી છે અને બીટી કપાસમાં વધારે તકલીફ આવતી હોય છે.
બરાબર.
આગળના પાકમાં આપણે વાત કરેલી છે એપિસોડોમાં પણ કે કપાસની અંદર મેંગેનીઝ અથવા તો ઝીંક જેવા સૂક્ષ્મ તત્વો વાળા આપણે 1-10 કિલોના દરથી નાખવાના હોય છે, જેથી કરીને એને વધારે ન્યુટ્રિશન મળે અને વધારે ખોરાક બનાવી શકે અને જેથી કરીને જે ઝીંડવાઓ છે એને પોષણ પૂરતું વધારે અને છોડ શકાય નહીં.
તો ડોક્ટર સાહેબ, જેઓએ દીવે લાવ્યા છે એઓની એક ફરિયાદ છે.
બોલો ને શું?
એ લોકો કહે છે કે ફૂલ ખરી જાય છે, તો એનું કારણ શું હશે અને ઉપાય પણ કેવો પડશે? ઉપાય શું હશે?
ના, સાચી વાત છે. હવે આમાં ખેડૂતોનો પ્રશ્ન, આજે 3 દિવસ પહેલા મને પણ એક ખેડૂતે સુરેન્દ્રનગર જિલ્લામાંથી ફોન કરેલો કે મારા એરંડાની અંદર નીચેની તરફથી અમુક ફૂલ ખરે છે. હવે ખેડૂતોને ખાસ ભલા સમજાવવાનું છે અને જે ખેડૂતે પહેલી વખત અથવા તો બીજી વખત એરંડા કરે એના કદાચ ખબર ના હોય કે એરંડાની જે માળ બેસે એમાં નીચેની તરફના જે ફૂલ હોય છે 10-15 ફૂલ જે એ પુરુષ ફૂલ છે, જે પોલિનેશન અથવા તો પરાગનયનની પ્રક્રિયા પૂરી થઈ જાય પછી એ ફૂલનું કઈ કામ નથી હોતું અને એ સુકાઈને ખરવાના જ છે. એટલે એ ફૂલની તમે ચિંતા ના કરો. જે ઉપર દોડી અથવા તો જે દાણો બેસી જવાનો બેસવાનો છે જેની અંદર એ ખરતું હોય તો મોટો પ્રશ્ન છે. પણ મારા ખ્યાલથી ખેડૂતોને આવો જ પ્રશ્ન હતો. એટલે એ પુરુષ ફૂલ છે ખરી જાય એનું પછી કામ પૂરું થઈ જતું હોય છે અને એનું કોઈ ચિંતા કરવાનું કારણ નથી. પણ એરંડામાં સુકારો આજે એક મોટો પ્રશ્ન છે, જે પાછળનો વરસાદ થયો એના હિસાબે અંદર જમીનમાં ભેજ વધી ગયો છે અને સુકારો વધ્યો છે, તો એવા સંજોગોમાં ખેડૂત એક લીટર પાણીમાં 2 ગ્રામના હિસાબે, એટલે કે એક પંપની અંદર 30 ગ્રામના હિસાબે મેન્કોઝેબ અથવા તો કાર્બન ડાયોક્સાઇડ મેન્કોઝેબ મિક્સ અથવા તો હેક્ઝાકોનાઝોલ જેવી દવાઓ, ફૂગનાશક દવાઓનો સોલ્યુશન બનાવીને જે છોડ સુકાવાનું સ્ટાર્ટ થયું અથવા તો જે છોડ સુકાઈ ગયો છે એની બાજુવાળા સારા છોડમાં આવી માવજત આપી દેવાની છે જમીનમાં, જેથી કરીને રોગ આગળ ફેલાય નહીં, અને જે રોગીશ છોડો છે એને દૂર કરવા અને ત્યાં માટી બરાબર દબાવી દેવી જેથી પાણી સાથે રોગ આગળ ફેલાય નહીં.
ઓ ભાઈ, બરાબર. પરાશર સાહેબ, રાયડાની વાવણી વિશે તો ગયા અઠવાડિયે લગભગ બધી જરૂરી વાત તો કરી દીધી હતી, સાથે ડીએસસીની પ્રેરણાથી મહેસાણા જિલ્લાના 20 નગરના શાખા નહેર 2 પિયત સહકારી સંઘ દ્વારા તૈયાર કરાયેલા ઘઉંના બિયારણની વાત પણ કરી હતી. એટલે આજે સૌ પહેલું જીરું વિશે કંઈક વાત કરીએ.
ઈમોએ કોઈ સુધારેલું બિયારણ આવ્યું છે ખરું?
એકદમ છે બેન. ગુજરાત 2 જૂની જાત છે, આપણે ઘણા વર્ષોથી ખેડૂતો વાવતા આવે છે અને લગભગ 3.5 મહિને પાકતી હોય છે. એ પછી ગુજરાત 3 નામની એક વેરાયટી આવી બજારમાં, પણ એમાં ખરવાની તકલીફ હોય છે. આ વેરાયટી પાક ઉપર આવે એટલે દાણા ઉપરથી ખરવા માંડે, એટલે જ્યારે વાઢે ત્યારે ખરણ વધતું હોય છે અને ખેતરમાં જ ઘણું જીરું ખરી જતું હોય છે. એટલા માટે વૈજ્ઞાનિકોએ ગુજરાત 4 નામની બીજી જાત બહાર પાડી જેમાં ખરણ થતું નથી, ઉત્પાદન વધારે હોય છે અને સુકારા સામે પ્રતિકારક શક્તિ ધરાવે છે અને લગભગ 100 થી 105 દિવસ સુધીમાં પાકી જતી હોય છે.
અને સાહેબ, દેશી ખાતર સિવાય આ વિલાયતી ખાતર કેટલા આલવાના?
હવે આમ જોવા જઈએ તો જીરુમાં જેમ કપાસ ને શેરડી જેટલા ખાતરોની જરૂર નથી હોતી, પણ છતાંય પાયામાં નાઇટ્રોજન 1 કરે 12 કિલો, ફોસ્ફરસ 6 કિલો, આટલું બહુ થઈ ગયું આ પાકને તો ભાઈ.
બરાબર. અને ડાયરેક્ટર સાહેબ, હવે ઘણા ખેડૂત જીરું પૂખીને વાવવાને બદલે ઓરવીનું વાવતા થયા છે, તો એનાથી શું ફાયદો થાય? એક વાર
ઘણો ફાયદો છે બેન. જો તમે પોખીને જીરું વાવો તો એક તો બીજ વધારે જોઈએ અને છોડ નાના નાના રહે, એને જગ્યા ન મળે, અને એમાં જો વચ્ચે ઘાસ થાય તો નિંદામણ કરવાના માટે તો જગ્યા જ નથી ત્યાં.
સાચી વાત છે.
જો તમે લાઈનમાં વાવો એટલે કે ઓરીને વાવો તો વચ્ચે ચાલી શકાય, નિંદામણ કાઢી શકાય, નાનું એવું કરબડું પણ ફેરવી શકાય અને દરેક છોડને હવાની અવર જવર મળે, રોગ ઓછો આવે અને નિંદામણ પણ આરામથી કાઢી શકાય.
બરાબર.
અહીં સુધી તો બરાબર છે, પણ સૌથી મોટો પ્રશ્ન છે બિયારણને ફૂગનાશક અને ચૂસિયાનાશક દવાની માવજત આપવાનો. આજે પણ મોટા ભાગના ખેડૂત મિત્રો આ કાળજી નથી રાખતા.
ઓ વાહ, અને પછી પોણી ઉપર પોણી, પોણી ઉપર પોણી, આ લાલ કરો એટલે આવો સુકારો અને ચરમી
ચરમી.
તો કે રોમ બોલો ભાઈ રોમ, રોમ બોલો ભાઈ રોમ, જીરું ના તો રોમ બોલો ભાઈ રોમ. અને ખેડૂત માથે આમ પછેડી ઓઢીન ખર્ચા ને અને મહેનત ને રોવા બેહે, ઠૂઠવું મેલે, બો 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 બો, અરે મારું જીરું, હાય 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 હાય, ઓય 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 ઓય.
સાચી વાત છે. હવે આમાં જીરું એટલો બધો શું કે ને સેન્સિટિવ અથવા તો કોમળ પાક છે કે એમાં સૌથી પહેલા રોગ આવતા હોય છે, તો એના માટે આપણે બીજને પટ આપ્યા વગર તો આખા ગુજરાતમાં એક પણ વીઘામાં જીરો વવાવવું ન જોઈએ. આવી એક મારી ખેડૂતોને ભલામણ છે કે એને ખાસ બીજને પટ આપવાની, વાવી દીધા પછી 10-1 દિવસ પછી એને જમીનમાં જે ફૂગનાશક જે ફૂગ છે જે રોગ કરનારી ફૂગને ખાઈ જાય છે, એટલે કે બાયોલોજીકલ કંટ્રોલ અને કહી શકાય જૈવિક નિયંત્રણ, તો એવી ટ્રાયકોડર્મા નામની ફૂગ પણ જમીનમાં આપવાની જ છે ફરી પાછી. અને આમાં 3 પ્રકારના ચૂસિયા આવતા હોય છે, જેવો કે મોલો, મસી અને સફેદ માખી ઘણી વખત. તો આના માટે પણ આપણે એક કાળજી લેવાની છે. તો ખાસ ખેડૂતોને એ ભલામણ છે કે તમે બીજને 1 કિલોગ્રામ બીજના દરે લગભગ 2.5 થી 3 ગ્રામ જેટલી ફૂગનાશક દવાઓનો પટ આપવાનો છે.
બરાબર.
પણ પટ આપતા પહેલા જીરુને ખાસ પાણીમાં પલાળવાનું છે 3 થી 4 કલાક, પાણીમાંથી કાઢીને લગભગ 1.5 કલાક એને કોથળા ઉપર સૂકવી દો, જેવું પાણી નીતરી જાય તો પછી ખાસ ફૂગનાશક દવાનો પટ આપી દેવાનો છે.
બરાબર.
અને એ જ રીતે તમે ચૂસિયા માટે, ચૂસિયા માટે ખાસ કરીને કીટકનાશક દવાનો પટ આપવાનો છે.
બરાબર.
અને એમાં ઇમિગો અથવા ઇમિડાક્લોરફિટ જે બીજને માવજત આપવાની જે 70% દવા આવે છે, એ 1 કિલો બીજમાં ખાલી 5 ગ્રામ જોઈએ.
5 ગ્રામ,
5 ગ્રામ જ જો એને તમે પટ આપી દેશો તો 45 દિવસ સુધી કોઈ ચૂસિયા આવી નહીં શકે, અને એ રીતના લગભગ 35 થી 40 દિવસ સુધી કોઈ પણ જમીનમાંથી આવતા ફૂગના રોગો સામે છોડ લડી શકશે.
સારું કહેવાય.
એવું છે, વાવતા પહેલા જીરુના બિયારણને 4-5 કલાક પાણીમાં પલાળી રાખવાની વાતનું. ઘણા ખેડૂતો કહે છે કે એનાથી ઉગાવો બરાબર થતો નથી, તો ખરેખર સાચું શું છે?
ના, ખરેખર આનાથી ઉલટું છે બેન. જો બીજને તમે પલાળ્યા વગર સીધો બીજને પટ આપો તો નાના છિદ્રો ની અંદર દવા ભરાય જાય અને પાણી અંદર દાખલ નહીં થઈ શકે, જેથી બીજ ઉગી નહીં શકે.
બરાબર. હવે એટલે એને પલાળી
દો તો પાણી પહેલા દાખલ થઈ જાય, બીજ ના અંદર ભીંજાઈ જાય, અને પછી દવા ને પટ આપો તમે અને ખેતરમાં વાવી દો, અને ફરી ઉપર તમે પાણી આપવાના જ છો બીજું.
બરાબર.
એટલે બીજ સારી રીતે ઉગી શકે છે.
ટૂંકમાં આ બધી કાળજી નેના છોકરાને બેટી પર રસી જેટલા ખર્ચમાં લેવાઈ જાય, સાચું, અને પાછળથી મોટો ખર્ચ ના થાય એવી છ. આવું સમજાયું? સાચું સમજાયું.
પણ મોને ઈના ઓલે બાકી ના ઓલે પોથી મોઈનો વંતા.
ના ના, એવું નથી ચંપા ભાભી. હવે તો મોટા ભાગના ખેડૂત મિત્રો બરાબર સલાહ મુજબ જ ખેતી કરતા થઈ ગયા છે.
અલે ભાઈ વાત તો સાચી, પણ દર વખતે જોવા જવાનું. લે ઉપજ હારી આવશે તો ફાયદો તમને જ, ઘર તમારું ભરાશી. ડીએસસી અને સજ્જતા સંઘ થોડા જ માહિતી આમ ભાગ માંગવા આવવાના છે.
પશા ભાઈ, ભાગ તો નથી માંગવાના, પણ આપણે આપેલી માહિતી થી ખેડૂત મિત્રોને કઈ ફાયદો થયો હોય, એમના ગામમાં કઈ પરિવર્તન આવ્યું હોય વગેરે વાત તો ચોક્કસ જાણવા ઈચ્છે છે. અને એટલે જ તો આપણે એ માહિતી વ્યવસ્થિત એકઠી કરીને બીજા ખેડૂત મિત્રો સુધી પહોંચાડવાનું અને પ્રગતિશીલ ખેડૂતોનું 100મા કાર્યક્રમમાં સન્માન કરવાનું આયોજન કર્યું છે.
એટલે હજી એ માહિતી આલવા ડીએસસી માં પરેશભાઈ પોહેથી ફોરમ મંગાવ્યું ના હોય ને તો આ સેલ્લી તક યુવાન ફોન કરીને મંગાવી જ લેજો.
અલે ભાઈ, એક બીજા ખુશી ના સમાચાર હાલ જ આમ થોડી વાર પેલા ઉમાબેને આલ્યા છે. કે છે ડીએસસી અને સજ્જતા સંઘની આ મહેનત થી તમારા ગામની ખેતીમાં કેવો રંગ આવ્યો છે એ રૂબરૂ જોવા એક સંશોધન ટીમ જુદા જુદા ગામોમાં આવવાની છે. ત્યારે તમને જે લાગ્યું હોય એ હાચે હાચું એમને કહેજો, અને તમારી સફળતાને આખી દુનિયા આગળ એ લોકો રજૂ કરશે.
વાહ ભાઈ વાહ, તમે બંને તો મારે કશું જ બોલવાની જરૂર ના પડે એવું કરી દીધું. હું
ચમ તમારા આજનો સવાલ નહીં પૂછવાનો બધાનો.
અલે ભાઈ, બધું પૂછવાનું છે, હજી તો બધું ઘણું બાકી. બીજા રવિ પાકોમાં લેવાની કાળજી, શાકભાજી વાયા હોય તો એની શરૂની સાર સંભાળ, આંતરપાક અને ઉભા દિવેલોમાં કશું પૂરતી ખાતર, પછી દિવેલા ઉતરી જતા હોય, ઉકાઈ જતા હોય તો એનો ઉપાય, ને બધી વાતો તો કરવાની બાકી જ છે.
પછી ભાઈ, એ બધી સલાહ આપવા ડોક્ટર પરાશરાજી આવતા ગુરુવારે પણ આવવાના છે, અને તમારે બંને પણ આવવાનું છે.
અમારે આવવાનું
છે એટલે ત્યારે આ બધી વાતો કરીશું. બરાબર. ખાલી પ્રશ્ન પૂછી લઈએ અને ઇનામી વિજેતાના નામ જાહેર કરીશું 2 અઠવાડિયા પછી.
ઓ વાહ, એટલે હોભળો છો કુસુ, આ ડાયરી ખોલો કુસુ, ઉમા ભાભી પ્રશ્ન પૂછતા.
ભાઈ હું એકલો જ નહીં, બધા ખેડૂતો તૈયાર જ છે.
તૈયાર?
બોલો બોલો, શું પૂછો છો? પૂછો.
હા તો મિત્રો, આજનો એટલે કે 92મા કાર્યક્રમનો સવાલ છે, જીરું ઓરીને વાવવાથી શું ફાયદો થાય છે?
ફટાફટ લખીએ લીધો હોભળો.
હા બોલો.
જીરું પહેરીને વાવવાથી શું ફાયદો થાય છે? બરાબર.
બિલકુલ બરાબર. હા પછી ભાઈ, આજે છે ભાઈબીજ ની રજા, એટલે 0 27 17 235 995 આ નંબર ઉપર તો પરેશભાઈ મળશે જ નહીં, પણ કાર્યક્રમથી થયેલા ફાયદાની વાત કરવા, ફોર્મ મંગાવવા કે પછી સવાલનો જવાબ આપવા એમના મોબાઈલ નંબર 92 281 23 644 આ નંબર જોડીને વાત કરી શકશો.
અને ટપાલ લખવાનું સરનામું તો બધાને યાદ હોય જ. સજ્જતાનો સંગ,
લાવો ખેતી મોરંગ,
ડીએસસી,
સરકારી ટ્યુબવેલ પોહે,
બોપલ, અમદાવાદ 58.
હા મિત્રો, ખેતી એ તો 12 માસી નદીના પ્રવાહની જેમ સતત ચાલતી પ્રક્રિયા છે. આવતા અઠવાડિયે પણ શિયાળુ પાકોની વાવણી વિશેની અગત્યની માહિતી ઉપરાંત બીજી ઘણી બધી કામની વાતો આપણે ડોક્ટર પરાશરાજી સાથે કરવાના જ છીએ.
એટલે આવતા ગુરુવારે ચોય ગપ્પા મારવા રોકાઈ ના જતા. અનભાઈ જો જો ને તો રેડિયો હંગાત રાખજો,
કારણ કે યુરોપિયન યુનિયનના સ્કેલ કાર્યક્રમ અંતર્ગત આગા ખાન ફાઉન્ડેશનની સહાયથી ડીએસસી અને સજ્જતા સંઘ દ્વારા તૈયાર કરાતા આ કાર્યક્રમનો હેતુ એક જ છે, ખેતી અને ખેડૂતની પ્રગતિ.
તો આ જ અવર થવા આવ્યો છે તેમ પૂરો, એટલે બધો વતી ડોક્ટર પરાશરાજી ના પ્રણામ કરીને કહી દઈએ
નમસ્તે આવજો.